તારીખ 20/10/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 333 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 746
રાજચંદ્ર પત્રાંક 333 પોતે પ્રશ્ન પૂછ્યો છે 327માં પત્રમાં અને એનો ઉત્તર માંગ્યો છે. એ પ્રશ્નને પોતે ફરીને અહીંયા દોહરાવ્યો છે અવતરણ ચિહ્નની અંદર. મહાવત 14 પ્રશ્ન પૂછેલો છે. ફાગણ સુદ ચોથ 5 દિવસ પછી એ દિવસમાં ટપાલ તરત મળતી હતી એનો અર્થ ફરીને પત્ર લખે છે. એમાં એ વાતને વિષય ફરીને ચાલે છે. સત્પુરુષની ઓળખાણ જીવને પણ નથી પડતી અને વ્યવહારિક કલ્પના પોતા સમાન તે પ્રત્યે રહે છે. એ જીવને કયા ઉપાયથી ટળે? આ પ્રશ્ન પોતે 327 આંકમાં પૂછ્યો છે, ઉત્તર માંગ્યો છે. એ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લેખ્યો છે સુભાષભાઈની સૂઝ. એ યથાર્થ લેખ્યો છે એ ઉત્તર. એવો ઉત્તર જ્ઞાની અથવા જ્ઞાનીનો આશ્રિત, કારણ જ્ઞાની અથવા જ્ઞાનીના આશ્રયે જેને નિર્મળતા પ્રાપ્ત કરી છે એવો મુમુક્ષુ માત્ર જાણી શકે, કહી શકે અથવા લખી શકે તેવો છે, તેવો ઉત્તર તમે આપ્યો છે. માર્ગ કેવો હોય જેને બોધ નથી, આત્મહિતનો ઉપાય જે જાણતો નથી, નાની થઈને કે મુમુક્ષુ થઈને, તેવા શાસ્ત્ર અભ્યાસી જીવો, પુરુષો એટલે જીવો લેવા, શાસ્ત્રનો અભ્યાસ ભલે ગમે એટલો કર્યો હોય તેનો યથાર્થ ઉત્તર ન કરી શકે, આવો જવાબી ન લખી શકે, ભલે એને શાસ્ત્ર અભ્યાસ ગમે એટલો હોય. શું કે તે પણ યથાર્થ ન કરી શકે તે પણ યથાર્થ જ છે. શું તેવા શાસ્ત્ર અભ્યાસી પુરુષો તેનો ઉત્તર યથાર્થ ન કરી શકે તે પણ યથાર્થ જ છે. શુદ્ધતા વિચારે ધાવે એ પદ વિશે હવે પછી લખશું. એ બનાસીદાસજીનું પદ છે, એના વિશે હું પછી ખુલાસો કરીશ. હવે શું કહે છે અહીંયા કે શાસ્ત્ર અભ્યાસ કરનારા કેવળ, છતાં દર્શનમાં જેનો મંદ નથી થયો અને પોતાના પરિણામમાં જ હિત અહિતની સૂઝ જેને આવી નથી કે મારે કેવી રીતે મારું હિત કરવું અને ક્યાં ક્યાં મારું કેવી રીતે મારું અહિત થઈ રહ્યું છે, એ જીવ આ પ્રશ્નનો ઉત્તર ન આપી શકે એમ કે છે. ઉત્તર સૌભાગભાઈએ શું આપ્યો છે એ ફૂટનોટમાં સંકલન કરવાએ આપ્યો છે. એમણે બહુ સારું કામ કર્યું છે. સુભાષભાઈના પત્રો તો છાપવા જોઈતા હતા અને કેટલાક છપાણા છે, એ પણ સારું કામ થયું છે, પણ પાછળથી છપાણા. શ્રી સુભાષભાઈએ આપેલો ઉત્તર એ પત્રમાં નહીં હોય, આપણા પત્રના પત્રના પુસ્તકમાં નહીં. કઈ નહીં, આપણે મૂળ પુસ્તકમાં તો છે, આ તો જાણવા માટે વાત. નિરપક્ષ થઈ સત્સંગ કરે તો સત જણાય ને પછી સત્પુરુષનો જોગ બને તો તે ઓળખે અને ઓળખે એટલે વ્યવહારિક કલ્પના ટળે. માટે પક્ષરહિત થઈ સત્સંગ કરવો એ સિવાય, એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી. બાકી ભગવત કૃપા એ જુદી વાત છે. આટલા શબ્દો લખ્યા છે. ઉપર ઉપરથી સાદી વાત લાગે, સાદા વાક્યો લાગે, પણ સૌભાગભાઈની સૂઝ અને સમજણનું ઊંડાણ ઘણું છે એ આમાંથી નીકળે છે. નિરપક્ષ થઈ સત્સંગ કરે. નિરપક્ષ એટલે શું? પૂર્વગ્રહ છોડીને સત્સંગને બાધ કરનારા મુખ્ય કારણોમાં પૂર્વગ્રહ મુખ્ય છે. પૂર્વગ્રહમાં પૂર્વે બાંધેલો કોઈ પણ નક્કી કરેલો અભિપ્રાય, આપણે અંગ્રેજીમાં એને પ્રેજ્યુડાઇઝ કહી શકીએ છીએ. નિરપક્ષ એટલે વિધાઉટ પ્રેજ્યુડાઇઝ. કોઈ પણ કોઈ રાગ પણ નહીં ને કોઈ દ્વેષ પણ નહીં, એનું નામ નિરપક્ષ. સત્સંગ કરે ત્યારે નાની પુરુષનો સત્સંગ કરે છે કોઈ જીવ. હવે આપણે લઈએ કે કોઈ જીવ નાની પુરુષનો સત્સંગ કરે છે તો કાં તો એ પોતે પૂર્વગ્રહ બાંધી લે છે કે આ જ્ઞાની છે અથવા જ્ઞાની નથી, એમાંથી એક નક્કી કરીને આવે છે. જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી એને મધ્યસ્થ રહેવું. નિરપક્ષ રહેવાનો અર્થ શું? મધ્યસ્થ. મધ્યસ્થ શબ્દ વાપર્યો નથી ભોભાગભાઈએ, કોઈ વિદ્વાન હોત તો મધ્યસ્થ શબ્દ વાપર્યો હોત. એમણે પોતે ત્યાં પોતાની ભાષામાં ઉત્તર આપ્યો છે. નિરપક્ષ થઈને સત્સંગ કરે એટલે મધ્યસ્થ થઈને સત્સંગ કરે. મધ્યસ્થ કોઈ પક્ષમાં નથી, મધ્યસ્થ છે એ કોઈ પક્ષમાં નથી. કેમ કે તમે જ્ઞાની તરીકે માયના તો ઓળખાણ વગર કેવી રીતે માયના? તમારી માન્યતા પ્રમાણિક નથી એ ન માયના. નહીં માનવા માટે પણ તમને ઓળખવાની શક્તિ જ નથી તો તમે નહીં માનવાનું પણ તમારું શું કારણ છે? તમારું માનવું જૂઠું છે, તમારું નહીં માનવું પણ જૂઠું છે. કેમ કે ઓળખાણ કરવાની તમારી ક્ષમતા જ નથી, તમારી યોગ્યતા જ નથી. શું તો તમે કેવી રીતે માનો છો કે નહીં માનો છો એ વાત રહી. એટલે જ્યાં સુધી ઓળખવાની ક્ષમતા યોગ્યતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મધ્યસ્થ રહેવું એ જ યોગ્ય છે. ઓક સંજ્ઞાને મજબૂત કરવાથી કોઈ ફાયદો નથી. એમાં તો ભક્તિ કરી કરીને માનીએ છીએ, માની માનીને ભક્તિ કરીએ છીએ, પણ તો ઓક સંજ્ઞાને મજબૂત કરો છો. એ ભક્તિ તો ક્યારે ઉડી જશે કંઈ કહેવાશે ને. આજે ભક્તિ કરો છો, કાલે વિરોધ કરશો તમે, તમે કાંઈ ઠેકાણું નહીં રહે. નિરપક્ષ થઈને સત્સંગ કરો તો એ તમને સત શું છે એ જણાય. નાની પુરુષના પ્રત્યક્ષ યોગે મધ્યસ્થ થઈને સત્સંગ કરો તો તમને સત જણાય. એટલે હવે ત્યાં બીજો પ્રસંગ છે કે સમકાલીન બે જ્ઞાની હોય અને એક પ્રસિદ્ધ હોય ને એક અપ્રસિદ્ધ હોય તો પ્રસિદ્ધ જ્ઞાની એટલો ઉપકાર કરે
કે આ પણ જ્ઞાની છે અને તમે એને વળગી રહેજો તો બચી જશો. સ્પષ્ટ વાત કહું તો એ ગુરુજનો બેસીને અનુલક્ષી નહીં વાત હતી. શું સામાજિક પરિસ્થિતિ એની અવ્યવસ્થા જોઈને ગુરુદેવની પાસે જે સમાજ આવતો હતો એ સમાજમાં એમણે અવ્યવસ્થા જોઈ, ગડબડ ઘણી છે. બેનશ્રી બહુ સમાજના કોન્ટેક્ટમાં ન રહ્યા, પોતે વ્યક્તિગત રીતે કોઈ સમાજના પ્લેટફોર્મ ઉપર ન રહ્યા, એ પોતાની એકાંતમાં સાધના કરવામાં જ રહ્યા છે. ગુરુદેવને કરુણા આવી કે કોઈ જીવોને બચવું હોય તો અને વળખશે તો બચી જશે. એટલે એમણે હવે શું છે, પુરુષ પ્રમાણે વચન પ્રમાણ, પુરુષ પ્રમાણે વચન પ્રમાણ. પણ આપણે જે આમાં જે સિદ્ધાંત લખ્યો છે સૌભાગભાઈ, તો ત્યાં પણ લાગુ પડે છે કે જે જ્ઞાની પુરુષ કહી ગયા એ જ્ઞાની પુરુષને પણ ઓળખવા તો જોશે ને, તો એનું વચન પ્રમાણ તમને બરાબર ખસશે નહીં. નહીતર તો તમે આજે માનો છો ને કાલે એ જ વાતને નહીં માનો. હે ભાઈ, તો ફટક ન પડે એટલે આ વાત તો ત્યાંય લાગુ પડે છે, આ વાત તૂટતી નથી. શું કેમ કે આજે ગુરુદેવની અધૂરી વાત માનનારા ઘણા છે, બધી વાત સંમત નથી કરતા, પોતાને ઠીક પડે એટલે સંમત કરે છે, બાકી તો કઈ તો બરાબર નહીં. તરત કહી દે એ બરાબર નહીં. ગુરુદેવને આવી રીતે માનનારા લગભગ નીકળશે તમને, મોટો ભાગ. પોતાને જેટલું અનુકૂળ છે તો બધું બરાબર, એની માન્યતા વિરુદ્ધ આપણે બતાડી, તમારી માન્યતા વિરુદ્ધ ગુરુદેવ કહે છે એનું શું, એ વાતમાં સંમત ન થાય ગુરુદેવ સાથે. તો ગુરુદેવને માને છે એ વાત ક્યાં રહી, એ તો પૂર્વગ્રહથી માને છે, તો એને સત્પુરુષની ઓળખાણ કોઈ દિવસ ન થાય. એમ સુભાગભાઈ કહેવા માગે છે કે એને સત્પુરુષની ઓળખાણ કોઈ દિવસ ન થાય, નિરપક્ષ થઈને સત્સંગ કરે ત્યારે એને ખરેખર એ સત્ય શું કહે છે. સત એટલે આત્મા અને એ સંબંધીનું જે કાંઈ કથન તે સત્ય, એ શું કહે છે એ સમજાય, એ જણાય. એ જણાયા પછી સત્પુરુષનો જોગ હોય રહે મળે તો એ ઓળખે, તો ઓળખવાની ક્ષમતા આવે, નહીતર ન આવે. આમ વાત છે, નેત્ર ન ઓળખી શકે. નિરપક્ષ રહેવું એક પરીક્ષક પરીક્ષા બુદ્ધિનો વિષય થઈ ગયો, અને પરીક્ષા કરે એને પરીક્ષા કરવાની યોગ્યતા જોઈએ. પરીક્ષા કરનારને પરીક્ષા કરનારની યોગ્યતા જોઈએ, એમને પરીક્ષા નથી થતી. મુમુક્ષુની ભૂમિકામાં ઓળખવાની તીવ્ર જિજ્ઞાસા હોય તો જ ઓળખાણ થાય, એ સિવાય ઓળખાણ થવાની કોઈ પૂર્વ ભૂમિકા નથી. અને એ તીવ્ર જિજ્ઞાસા ક્યારે હોય કે જ્યારે એની સમજણમાં એના અભિપ્રાયમાં એક વાત એવી હોય કે જો કોઈ સત્પુરુષ મળે અને મને એની ઓળખાણ થાય, અથવા સત્પુરુષ મળે એનો અર્થ જ કે મને એની ઓળખાણ થાય, તો મારો બીડો પાર થઈ જાય, હું તરી જાઉં, મને માર્ગ મળી જાય, માર્ગ મળે મને ચોક્કસ માર્ગ મળી જાય, તો જ તીવ્ર જિજ્ઞાસામાં આવે. એટલે એવી જિજ્ઞાસામાં રહીને મધ્યસ્થ થઈ અને એને સત સમજાય, સત્ય સમજાય એમના કથનોથી એમના વચનોથી, અને પોતાના અસિત અસત અભિપ્રાયો છે એ બધા એને ખ્યાલમાં આવે કે હા આ કે છે એમાં મારી અહીંયા વિપરીતતા છે, આમ કે છે એમાં મારી અહીંયા વિપરીતતા પકડાય છે, આ વાતમાં મારી આ વિપરીતતા પકડાય છે. પોતાની વિપરીત અભિપ્રાયો પકડાવવા માંડે. इसमें क्या है, प्रोसेस क्या बनता है, निष्कामता मतलब क्या हुआ कि मेरे को संसार परिभ्रमण से छुपना है, मेरे को संसार परिभ्रमण नहीं करना है. संसार परिभ्रमण से छुपने की बात यहाँ आती है तो उनको वो बात समझ में आती है, निष्कामता वाले को समझ में आती है. एनु नाम सत समझाय छे. एक बीजो दाखलो आपी आया जरा वधारे स्पष्ट थाय एटला माटे तमारा प्रश्ननो. કૃપાળુ દેવ અત્યારે સ્વર્ગમાં બિરાજે છે એમનાનો. એમના વચનામૃતો હજારો વચનો ગ્રંથાકારે આપણને પ્રાપ્ત થયા. પરિભ્રમણથી છોડાવવાની વાત કરે છે તો કોઈ પણ બુદ્ધિવાળાને સમજાય એવું છે. બરાબર. હવે નિષ્કામ થઈને ભક્તિ કરે, નિષ્કામ ભક્તિની વાત હતી, નિષ્કામ થઈને ભક્તિ કરે કૃપાળુ દેવને તો એમના વચનોમાં જે સત્ય છે એ એમને સમજાય, સમજમાં આવતું જાય. જેટલી નિર્મળતા થાય એટલું સમજમાં આવે, જેટલી નિર્મળતા થાય એટલું. નિષ્કામતા નિર્મળતાને લાવે છે, સકામ કેમ કે સકામતા મલિનતાને લાવે છે, એટલે સકામતા ને નિષ્કામતા પ્રતિપક્ષમાં છે. સકામતા મલિનતાને લાવે છે અને નિષ્કામતા છે એ નિર્મળતાને લાવે છે. જેટલા પ્રમાણમાં નિર્મળતા આવે એટલા પ્રમાણમાં એને એમનું કથનમાં સત સમજાય, સત્ય સમજાય. પછી કોઈ સત્પુરુષનો જોગ મળે એને તો એ ઓળખવાની ક્ષમતામાં આવે છે. ક્યારે? નિષ્પક્ષ થઈને સત્સંગ કરેલો હોય તો. પછી એને એ ભક્તિવાળાએ નિષ્પક્ષ થઈને સત્સંગ કરેલો હોય તો. કેમ કે સત્સંગમાં બધી અનેક પડખાની ચર્ચા થાય છે. નિષ્પક્ષ થઈને સત્સંગ કરવો એમાં તો થોડી વિશાળતા પણ છે. કેવળ વ્યક્તિગત રીતે નિષ્પક્ષ રહેવું એમ પણ નથી. પોતાના અનેક પ્રકારના પૂર્વગ્રહથી મુક્ત થઈને સત્સંગ કરવો એનું નામ પણ નિષ્પક્ષપણું અથવા મધ્યસ્થપણું છે. અને એ વાત થોડી કઠણ પડે એવી છે. કેમ કે પૂર્વગ્રહ મૂકવો એ સહેલી વાત નથી, મિસકોન્સેપ્ટ છે. એટલે શું છે એ કોણ મૂકી શકે? હવે એનો વિચાર કરીએ આપણે કે કયો જીવ નિષ્પક્ષ થઈ શકે, કે જે કેવળ આત્મકલ્યાણથી સત્સંગના ક્ષેત્રમાં પ્રવેશ કરતો હોય એનો એક કોન્સેપ્ટ એવો નવો બને છે. બનવે ન બન્યો હોય તો બને, બનવો જરૂરી છે, બનેલો હોવો જોઈએ કે મારામાં ઘણા વિપરીત અભિપ્રાયો છે એના કારણે મારું પરિણમન છે એમાં અનેક પ્રકારના દોષોની ઉત્પત્તિ થાય છે અને એ મારે નથી જોઈતા, આ બધા દોષો મારે નથી જોઈતા. તો એક નવો કોન્સેપ્ટ ઊભો થાય છે એને કે એ બધા મિથ્યા અભિપ્રાયો, જેટલા મારા અભિપ્રાયો છે એ બધા મિસકોન્સેપ્ટ છે અને એ મિસકોન્સેપ્ટને હું સુધારવા માટે મારી જિજ્ઞાસામાં આવીને હું સુધારવા માંગુ છું. એવો જ એક નવો કોન્સેપ્ટ એને ઊભો કર્યો કે મારા ઘણા મિસકોન્સેપ્ટ મારામાં હોવા યોગ્ય છે, જે હું કેટલાક સમજું છું ને કેટલાક હું ન સમજતો હોઉં એવા પણ હોવા યોગ્ય છે અને તે સત્સંગ યોગે મારા અભિપ્રાયો મારે પલટવા જરૂરી છે, એવો એક કોન્સેપ્ટ ઉભો કરે અને નિષ્પક્ષ થઈને સત્સંગ કરે એટલે પૂર્વગ્રહ ઢીલા પડે. મારો પૂર્વગ્રહ તો ખોટો જ હોઈ શકે, આ તો હું મારે શું ક્યાં વાંધો હતો, કે મારામાં ઘણા દોષ થાય છે એનું કારણ કે મારા અભિપ્રાયો ઘણા ખોટા હતા. એટલે એને પૂર્વગ્રહની પકડ નહીં રહી, કેમ કે એ તો પૂર્વગ્રહ મૂકવા જ આવ્યો છે અને પૂર્વગ્રહને મૂકવાના એક અભિપ્રાયથી બેઠો છે ત્યાં સત્સંગમાં. માટે નિષ્પક્ષ થઈને સત્સંગ કરશે, પોતાના પૂર્વગ્રહને પકડીને સત્સંગ નહીં કરે, અને તો જ એને સત સમજાય, સાચું સમજાય, પછી કોઈ સત્પુરુષનો જોગ મળે તો એને ઓળખવાની યોગ્યતા આવે છે. અને આટલી તૈયારી ન હોય તો સત્સંગમાં આવવાનો કોઈ અર્થ પણ નથી. જો તમે એમ ન સમજતા હો કે મારા ઘણા વિપરીત અભિપ્રાયો છે અને મારે બધા ફેરફાર કરવા માટે હું આવવા માંગુ છું, તો તમારા અભિપ્રાયો કેવી રીતે તમે મૂકી શકશો? એ તો પૂર્વગ્રહ લઈને જ બેસવાના છો, સાચી વાત તો સમજાવવાની જ નથી તમને. તો પછી સત્સંગ કોઈ અન્ય હેતુથી જ થાય છે, આ સિવાયનો અન્ય હેતુ એ બધો અન્ય છે, અન્યથા છે, પ્રકાર જ જુદો છે. બહુ અનુભવ ગર્ભિત વાત કરી છે સુભાગભાઈએ, બહુ જ અનુભવ ગર્ભિત ઊંડી વાત કરી છે, ઘણી ઊંડી વાત કરી છે. એક વાક્યમાં ન સમજાય એવી વાત કરી છે કે નિરપક્ષ થઈને સત્સંગ કરે એટલે શું, પણ બધા મિસકોન્સેપ્ટ છોડવા તૈયાર થયો છે એવા જીવની વાત છે. એ સત્સંગ કરે તો એને બરાબર સમજાય, સત સમજાય. સત એટલે શું? વિપરીત અભિપ્રાય વિરુદ્ધ જેનું સ્વરૂપ છે તે સત. સત એટલે શું? આ બીજી રીતે એની વ્યાખ્યા થાય છે. હવે વિપરીત અભિપ્રાયો વિરુદ્ધ જેનું સ્વરૂપ છે, નાસ્તિથી સતની વ્યાખ્યા લઈએ છીએ એનું નામ સત. અસ્તિથી લઈએ તો સત સમજાય, એટલે કેવળ બધા મિસકોન્સેપ્ટ છૂટી ગયા હોય, બધા જ વિપરીત અભિપ્રાયો તમામ વિપર્યાસ મટ્યા હોય ત્યારે સત સમજાય. એવી રીતે સત્સંગ થયો હોય તો સત્પુરુષને ઓળખી શકાય, અને સત્પુરુષને ઓળખે એટલે વ્યવહારિક કલ્પના માટે, પછી એને ન એની ઉંમર જોવે, ન એની જાતિ જોવે, પુરુષ જાતિ છે કે સ્ત્રી જાતિ છે એ ન જોવે, ન એની ઉંમર જોવે, ન એનો દેખાવ જોવે, ન એની કોઈ પણ વ્યવહારિક પ્રવૃત્તિ જોવે, કોઈ વ્યવહારિક પ્રવૃત્તિ ન જોવે. કે વેપાર કરે છે કે નોકરી કરે છે કે મજૂરી કરે છે કે ઘરકામ કરે છે કે નિવૃત્ત છે કે પ્રવૃત્ત છે કે શાસ્ત્ર વાંચે છે કે શાસ્ત્ર નથી વાંચતા કે શાસ્ત્રનું જ્ઞાન છે કે નથી જ્ઞાન કે ત્યાગ છે કે નથી ત્યાગ, કાંઈ ન જોવે, બાહ્ય દ્રષ્ટિ છૂટી જાય. ઓળખે એટલે બાહ્ય દ્રષ્ટિ છૂટી જાય. કેમ કે ઓળખવામાં એને અંતર પરિણતિ જોઈ છે. અંતર પરિણતિ વિના જ્ઞાની ઓળખાય નહીં. બીજી વખત તારદેવ ઉપર પ્રવચન આપવા ગયો ત્યારે મને પ્રશ્ન કર્યો હતો, સત્પુરુષનું બાહ્ય લક્ષણ શું? કોઈ બાહ્ય લક્ષણ નથી, કોઈ બાહ્ય લક્ષણ છે જ નહીં. ખાલી એમ પૂછ્યું, પ્રયોજન સિદ્ધિ દર્શનમાં ઉપરનો આર્ટિકલ છે એ વાંચ્યો છે? તો કે નથી વાંચ્યો. વાંચી દેજો. કેમ કે દર્શનમોને એની સંબંધી આપણું કોઈ ધ્યાન ન હોય, એ સંબંધીનો કોઈ વિચારણા ન હોય, તો દર્શનમોહ મંદ પડવો અને દર્શનમોહનો અભાવ થવામાં કયા કયા ફેક્ટરો કામ કરે છે એ કાંઈ ખબર હોય જ નહીં. પછી સત્પુરુષ ક્યાંથી ઓળખાય? સત્પુરુષ તો એ છે કે જેને દર્શન મોહનો અભાવ કર્યો છે. મુમુક્ષુ એ છે કે જેને દર્શનમાં મંદ કર્યો છે. સત્સંગમાં બેસે છે માટે મુમુક્ષુ છે, મંદિરમાં આવે છે માટે મુમુક્ષુ છે, મુમુક્ષુ મંડળનું ફી ભરે છે સભ્ય છે માટે મુમુક્ષુ છે, એ વાત અહીંયા નથી, બિલકુલ વાત નથી. મુમુક્ષુતા દર્શન મોહની મંદતાથી શરૂ થાય છે, અને જેમ જેમ મોહ દર્શન મોહ ઘટતો જાય છે તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થતી જાય છે, અભાવ થાય છે એટલે જ્ઞાન દશા પ્રાપ્ત થાય છે. મંદ થયા વિના અભાવ કોઈ દિવસ થાય નહીં, એ અભાવ થવા પહેલાનો ક્રમ છે. એ ક્રમ તો ગુરુદેવે 309 વચનામૃતમાં લીધેલો છે. ગુરુદેવના વચનામૃતમાં દર્શનમાં મંદ થયા વિના ભાવ ભાષણ થાય નહીં, અને અભાવ થયા વિના સમ્યક દર્શન થાય નહીં. બે બે વાક્યો આવી રીતે લીધા છે. એટલે જ્યારે એને સત સમજાય છે ત્યારે વિપરીત અભિપ્રાયો એને કેટલાક મંદ થયા છે, કેટલાક ટાયા છે, પછી એને ઓળખાણ થવાની યોગ્યતા હોય છે. એનું નામ સત સમજાણો. આ ભૂમિકાનું સત સમજાણો સત એટલે અહીંયા આત્મસ્વરૂપ સમજાણું એમ નથી, અહીંયા અહીંયા એ વાત નથી. એટલે જે સત છે એને નિષ્પક્ષ સત્સંગ કરે તો સત જણાય, એ સતમાં આટલી વાત છે. આત્મા જણાય એ વાત નથી અહીંયા, કારણ કે હજી તો સત્પુરુષને ઓળખવામાં પહેલું સંકેત છે, અને ઓલું સત જણાય ત્યારે તો ત્રીજું સંકેત થાય આત્મા જણાય ત્યારે તો. એટલે એ વાત તો છે એની. અહીંયા તો જે ભૂમિકાની વાત ચાલતી હોય એ પ્રમાણે એનો અર્થ થાય. પૂર્વગ્રહ તો હૈ હી, ઓર સાથ સાથ ઓ ભી હમારી પહેચાન કરને કી તીવ્ર જિજ્ઞાસા ભી હોની જરૂરી હૈ. વો બાત ભી હમારે લક્ષ્ય મેં હોની ચાહીએ, એક બાત. દૂસરી બાત વો હૈ કે ઓંખ સંગ નામે લંબા કાલ રહેને સે ફાયદા નહીં હૈ, નુકસાન હોને કી સંભાવના હૈ. લંબા કાળ સત્સંગ કા યોગ મિલે ઓર હમારી ઓખ સંગના નહીં જાતી ઇસકા મતલબ ક્યા હુઆ? હે હે, હમારી કોઈ દરકાર નહીં હૈ, યા હમ પરલક્ષ્ય સે સત્સંગ કરતે હૈ, યા કોઈ હમારા અન્યથા હેતુ હૈ? નિષ્કામતા નહીં રહી વાં, કોઈ ને કોઈ સકામતા હૈ જિસકો હમકો પતા નહીં ભી હો સકતા હૈ. જૈસે હમ બહુ સૂક્ષ્મ સકામતા કૈસે રહેતી હૈ કે એક દ્રષ્ટાંત બતા દે આપકો કૈસે સૂક્ષ્મ સકામતા રહેતી હૈ. સ્થૂળ રૂપ સે તો આપકો પૈસા ભી નહીં ચાહીએ ઓર માન ભી નહીં ચાહીએ, પર સકામતા તો દોઈ બાબત મેં રહેતી હૈ, એક કુછ પદાર્થ ચાહીએ યા સ્થાન ચાહીએ, માન મેં સ્થાન ચાહીએ. અબ સ્થાન તો આપ કોઈ ડેઝિગ્નેશન તો લેકે બેઠે નહીં, ફિર ભી સૂક્ષ્મતા ક્યા હૈ કે કિસી ને કિસી પ્રકાર કી હમારી ગિનતી હમ કરી લેતે હૈ. કિસી ને કિસી પ્રકાર કા હમારા કોઈ ને કોઈ સ્થાન હમને નિશ્ચિત કરી લિયા હૈ કે ઇસ ગ્રુપ મેં હમારા યહી સ્થાન હૈ. આપકી કલ્પના સે કોઈ વાત આપકે વિરુદ્ધ આઈ
તું ને બહુ ચોખ્ખું કહી દે, તમને કોઈ કહી દે કે તમે હાલ ઝીરોમાં છો, હે તમે ભલે ગમે તમને માનતો તમે હાલ ઝીરોમાં છો, હે અને તમને અણગમો થાય એનો અર્થ શું? કે તમે સકામપણે સત્સંગ સેવો છો, તમે સકામપણે સત્સંગ છો.
એમ કે કોઈને કોઈ સ્થાનથી તમે ચ્યુત થઈ આવ્યું, તમને સામો માણસ ચ્યુત કરે છે એવો તમને અનુભવ થાય છે, તમને એનો અણગમો આવે છે. જો એ પ્રકારનું માન સેવું ન હોય તો અણગમો ન આવે, માન સેવું હોય તો જ અણગમો આવે. આ તો તમને કાંઈ નથી કીધું, પણ નિંદા કરે તો હું થઈ જાય તમને. આ તો ખાલી હજી યોગ્યતામાં ઝીરો બતાવ્યું, પણ નિંદા કરે તો બહુ જ લાગી જાય તમને. ત્યારે આ તો આખી લાઈન જ જુદી છે આખી. તો એ વખતે એવી અયથાર્થતા ન હોય, અને યથાર્થતા હોય એને શું થાય એ વિચારવા જેવો વિષય છે. બે પડખા તો બે આપણી પાસે સ્પષ્ટ હોવા જોઈએ ને, કે કોઈ એમ કે ભાઈ તમે ઝીરોમાં છો, બરાબર, એટલે તરત જ પોતાનું અંતર અવલોકન શરૂ થઈ જાય. કે ભાઈ એને જે મુદ્દા ઉપર કીધું, જે પોઈન્ટ આઉટ કોઈ વાત કરીને ઝીરો કીધું ને, તમે તમારા આવા ભાવ થયા માટે તમે ઝીરો છો, પરિણામની ચર્ચા થાય છે ને, તમારા કોઈ પરિણામ જોઈને એને ઝીરો બતાવ્યું ને, તરત જ એનું સંશોધન શરૂ થઈ જાય. જો કહેનાર બરાબર હોય તો એને ઉપકારી માને, અણગમો ન કરે, અને ગમે અને ઉપકારી માને. અને જો બરાબર ન હોય તો ગંભીરતાથી એ વાતને પચાવી લે. હોઈ શકે એની સમજ ફેર થતી હોય, કદાચ બનવા જો આપણે તો એવું કાંઈ છે નહીં, પણ અણગમો ન આવે એને. કેમ કે હું કોઈના સર્ટિફિકેટથી ચાલતો નથી, એના ઝીરો કહેવાથી હું ઝીરો થતો નથી. હું શું છું એ મને બરાબર ખ્યાલમાં છે, મેં તપાસી લીધું, એને સમજવા ફેર થયું લાગે છે. કાંઈ વાંધો નહીં. ઘણી વાર કોઈ બતાવનાર એમ પણ કે જો હું તમને કહું છું ખરાબ તો નહીં લાગે ને, એ ભાઈ સવાલ જ નથી ખરાબ લાગવાનો અહીંયા તો, એ પ્રશ્ન જ સ્થાને છે. તમે ખોટા હોય તો ખરાબ લાગવાનો સવાલ નથી, સાચા હોય તો તમે ઉપકારી જ છો, એમાં બીજું તો કઈ બીજું એનો કોઈ વિકલ્પ જ નથી ઉપકારી થવા સિવાયનો. એવી રીતે સકામતા કેવી રીતે સેવાય છે એ કાઢવું બહુ મુશ્કેલ છે. એમાં પણ સંસ્થામાં કોઈ ડેઝિગ્નેશન હોય અથવા ન હોય ને કોઈ કામ સેવા કરતા હોય અને પછી એમાં સામે ચીજ આવે ત્યારે તો બહુ ધ્યાન રાખવાનું. તમે કોઈ કામ સંભાળતા હોય, હા, કામ સંભાળવામાં તો એવું છે કે તમારે બીજા મુમુક્ષુઓ સાથે કોઈ વખત અથડામણ થાય, કોઈ ભૂલ બતાડે, તમારું ધૈર્ય ન થાય, કોઈ કાંઈ ને કાંઈ તમે એ રીતે પ્રકાર ચાલતો હોય. અહીંયા કંઈક સ્થાન નક્કી થયું હોય તો ગડબડ થયા વગેરે રહે નહીં, અને એ સકામતા છે. સકામતા મલિનતાને લાવે છે. એટલે ઓગ સંજ્ઞામાં લાંબો કાળ જો જીવ પસાર કરે તો એક નવી વિટંબણા ઉમેરાય છે, નવી વિટંબણામાં આવે છે. કેમ કે એને એની સકામતા દ્રઢ કરી લીધી એટલો લાંબો કાળ સુધી અજાણપણે પણ. એને નિષ્કામતામાં આવવું અથવા નિષ્પક્ષ થઈને એને ઓળખાણ કરવી ને સત્સંગ કરવો એ વાત વધારે મુશ્કેલી વાળી, કઠણ, દુર્લભ થઈ પડે છે. કેટલું ઊંડાણ છે સુભાગભાઈની વાતમાં, કેટલું ઊંડાણ છે. દાખલા તરીકે તમે ઘણી વાર એમ કહો છો કે મારામાં બહુ દોષ ફેર્યા છે, પણ ક્યારેક કોઈ દોષ બતાવે ત્યારે ખરાબ કેમ લાગી જાય છે? બની શકે ને. હમણાં જ એક પ્રસંગ બની ગયો, એના ઉપરથી ચર્ચા કરું છું. બહુ નિખાલસપણે વાત છે. ચર્ચા દરમિયાન તો તમે સ્વીકારો છો, તમારામાં ઘણા દોષ ફેર્યા છે. આટલા લાંબા વખતથી નિવૃત્ત છો તમે, કુટુંબ પરિવારને મમત્વ થવાના કોઈ ઉદયો નથી. ઉદય ભાવ તો છે, ઉદયો નથી તમને. ઉદયભાવો તો છે એ તો તમે કબૂલ કરી શકો, પણ ઉદયો હોય એને વધારે દ્રઢ થાય. આ છોકરો મારો છે, રોજ નજર સામે મારો છોકરો, મારો છોકરો ખાય છે, પીએ છે, વાંધો છે, માદો છે, થયા જ કરતું હોય, એને તો દ્રઢ થયા જ કરતું હોય. ઉદય ન હોય એને ક્યારેક ક્યારેક ઉદય ભાવ આવી જાય, કેમ કે તો બધું પડ્યું છે એટલે અંદરથી તો આવી જ જાય. છતાં કોઈ દોષ દેખાડે ત્યારે અણગમો કેમ થઈ જાય છે? ઓલી વાત ક્યાં ગઈ? જે વાત તમે કહી કે મારામાં દોષ ઘણા છે, એ વાત ક્યાં વહી ગઈ? એ વખતે એ વાતનો કેમ એબસન્ટ પણ થઈ ગયો? એટલે ઓલી વાત જે કરી છે કે મારામાં ઘણા દોષ છે, એ વાત યથાર્થ પ્રકારે નથી કરી. જો યથાર્થ પ્રકારે કરી હોય તો દોષ દેખાડનારનો તત્કાળ ઉપકાર ભાવ આવી જાય. સારું થયું મને દેખાડ્યું, મારા લાભનું કારણ કર્યું, અને મારો લાભ કરાવનાર છે, આ મને લાભ કરાવનાર છે, આ મને લાભ કરાવનાર છે, બહુ જ એના પ્રત્યે બહુમાન આવે, ઉપકાર આવે ને બહુમાન આવે. નિતર દ્વેષ થયા વિના દ્વેષ જ છે ને, બધું અણગમોનો ભાવ દ્વેષ જ છે, રાગ થોડો છે એટલે દ્વેષ જ છે, ચોખ્ખો દ્વેષ છે. વિતરાગ માર્ગમાં પ્રવેશ કેવી રીતે થાય છે બહુ મોટી વાત છે. અનંત કાળમાં નથી કરી રહેવું, અપૂર્વ કરવાનું છે હવે. અને હું અપૂર્વ કરવા અહીંયા આવ્યો છું, પૂર્વાનો પૂર્વ કરવા હું નથી આવ્યો. અનંતવાર સત્પુરુષ મળ્યા, અનંતવાર નિગ્રંથ મુનિઓ મળ્યા, અનંતવાર સમોસરણમાં ગયો, આ બધા સત્સંગ અનંતવાર મળી ગયા છે. નિષ્ફળ થવાના કારણો આજે જે સેવા છે એનું મુખ્ય કારણ પૂર્વગ્રહ છે. 609માં ચાર કારણો લીધા ને, એમાં પૂર્વગ્રહ પહેલો શબ્દ લીધો છે કૃપાળદેવે. હે, મિથ્યા આગ્રહ લીધો છે. મિથ્યા આગ્રહ કયો કે પૂર્વગ્રહ કયો, બે એક જ વાત છે. આગ્રહ અને ગ્રહ, પૂર્વગ્રહ એટલે પૂર્વે મિથ્યા ગ્રહેલું તે, અને એની પકડ થઈ માટે આગ્રહ થયો. ન છૂટે એનું નામ પકડ છે, ન છૂટે એનું નામ પકડ છે. મિથ્યા આગ્રહ લીધો છે એટલે પકડ છે. એ પકડ ઢીલી ક્યારે થાય? કે પોતે એમ સમજીને બેસે કે મારા પૂર્વગ્રહો મિથ્યા આગ્રહો મારે છોડવા હું અહીંયા આવ્યો છું, એવો અભિપ્રાય લઈને બેસે, એટલે એ બધા ઢીલા પડી ગયા અંદર ને અંદર. ઉદય આવ્યા પહેલા ઢીલા પડ્યા. પછી જે જે આપણા પૂર્વગ્રહની મિથ્યા આગ્રહની સામે જે જે વાત આવે એ તોડતો જાય, મૂકતો જાય, તોડતો જાય, સુધારતો જાય, સુધારતો જાય. ત્યારે એને નિરપક્ષ થઈને સત્સંગ કરીને સત સમજો એમ કહેવાય. સત સમજે એને સત્પુરુષ ઓળખાય, ત્યારે સત્પુરુષને ઓળખાય. આ વાત થોડી સુભાગભાઈના વચનોથી એની ગંભીરતામાં સમજાવી, એની ગંભીરતા સમજાવી અથવા એની વિશેષતા સમજાવી સહેલી નથી, અઘરી પડે, કેમ કે એ વિષયમાં વિચારણા એટલી ન ચાલી હોય. કૃપાળુદેવે 674 પત્રની અંદર લાઈન ક્લિયર કરી નાખી કે જો તું નિરપક્ષ થઈને સત્પુરુષના સત્સંગમાં આવ તો એમની વાતોથી બૌદ્ધિક સ્તરે જો તને વિશ્વાસ આવે તો તને એ સત્સંગ ચાલુ રાખવાનો એક પ્રકાર ઊભો થશે. બરાબર છે, જ્યાં જ્યાં હું ભૂલું છું ત્યાં એ ભૂલમાંથી કાઢવાની વાત ચોક્કસ આવે છે. જે જે પ્રકારે હું ભૂલું છું તે પ્રકારે મારી ભૂલ છોડાવે છે. એવી કોઈ વાત નથી રહેતી કે મારી ભૂલ ન છોડાવવાની કોઈ વાત ન આવે. આ જ્ઞાની સિવાય ન બની શકે. કેમ કે મૂંઝાયેલા માણસોનો પ્રશ્ન આવવાનો છે. જે પ્રશ્નો આવશે તો મૂંઝાયેલા માણસોનો આવવાનો છે, અથવા ટેન્શન વાળાનો આવવાનો છે. યથાર્થ પ્રકારે એની મૂંઝવણ મટે અને એનું ટેન્શન છૂટે, ઓછું થાય, અથવા ટેન્શન મન થાય અથવા છૂટી જાય, બેમાંથી એક બને, એવો અનુભવ એ જીવને થાય તો જ વિશ્વાસ આવે. આ અનુભવથી આવેલો વિશ્વાસ છે. ત્યારે વિશ્વાસ એવી રીતે આવે કે બીજા બધાને જ્ઞાની માનતા હોય તો પણ હોવા યોગ્ય છે. મારી મૂંઝવણનો ઉકેલ તો આપે છે, જ્યાં જ્યાં મારી મૂંઝવણ છે એનો ઉકેલ તો આપે છે. એવું બધે નથી બનતું. જેને એની પાસે ઉકેલ ન હોય ને એ ગોળ 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 કરી અને વિષયાંતર કરીને જવાબ આપી. સામોવાળો બહુ એટલો ઊંડી સમજણવાળો ન હોય એટલે સમાધાન ન થાય તો મૌન રહી જવું પડે. એને બીજો તો ઉપાય હોય નહીં, ભાઈ આપણા કરતાં કાંઈક વધારે સમજદાર છે, આપણે નથી સમજી શકતા, એમ કરી અને ખોટું સમાધાન લઈ લઈએ. પણ ક્લિયર કટ જે પ્રકારની મૂંઝવણ હોય એ મૂંઝવણમાંથી બહાર કાઢી શકે એ જ્ઞાની જ કરી શકે. કેમ કે જ્ઞાની એનો મિથ્યા અભિપ્રાય, એનો દર્શન મોહ, એની યોગ્યતા બરાબર સમજે છે, માપે છે અને એનો ઉકેલ આપી દે છે. એટલે એની એની મૂંઝવણ મટે કે ટેન્શન ઘટે કે મટે ત્યારે એને અનુભવથી વિશ્વાસ આવે છે કે હોવા યોગ્ય છે. એટલે એ વળગે. પછી વેદનામાં આવી યથાર્થ પ્રમાણે યથાર્થ પ્રકારે ઉદાસીનતાના ક્રમમાં પ્રવેશ કરી અને પૂર્ણતાનું લક્ષ બાંધે, દ્રઢ મુમુક્ષુતામાં આવે, એટલે મોહાશક્તિના પરિણામમાં મૂંઝાઈને આકુળતા જોતો શરૂ થાય. એક પોઈન્ટ, પોતાને લાગુ પડે એવો ઉપદેશ સત્સંગમાં આવે અને એના અમલીકરણની અંદર એ તત્પર થઈને અમલીકરણના પ્રયત્નમાં આવે તત્કાળ, અને અંતર્મુખ થવાની અંતરાત્મ વૃત્તિ એની ઊભી થાય કે મારે હવે અંતર્મુખ કેવી રીતે થવું, અને એની શોધમાં સત્પુરુષની અંતર્મુખ થયેલી અંતરાત્મ વૃત્તિને જોઈ શકે એવી જિજ્ઞાસામાં ઊભો રહીને ત્યારે એને ખરેખરી ઓળખાણ થાય. એ પહેલા વિશ્વાસ આવ્યો છે, કૃપાળુ દેવાય એને રજીસ્ટર કર્યો જેના ગર્ભમાં બીજું સંકેત પડ્યું આવી ગયું છે, એ જીવ જરૂર પોતાના સ્વરૂપની ઓળખાણ કરશે, એ જીવ જરૂર સ્વરૂપની ઓળખાણ અને ભાવભાષણ પૂર્વક સ્વાનુભવ કરશે, અને એ જીવ જરૂર સ્વાનુભવ પૂર્વક નિર્વાણ પદને લેશે. એટલે કૃપાળુ દેવ એક જગ્યાએ કીધું કે અનંત કાળમાં સત્પુરુષની ઓળખાણ થઈ નથી, એકવાર ઓળખાણ થાય તો એ નિર્વાણ પદનો અધિકારી છે. એ વાત લીધી છે એક પત્ર. સાંજ સુધી આપણે રાખીએ, પછી આગળ. હા, એ આ ત્રીજા તબક્કે, હા, 674 પ્રમાણે યોગ્યતામાં આવે તો એ પહેલી સંકેતના કાળમાં જ ઓળખે છે.
બસ એ પહેલું સંકેત છે.
હા, એ તો મારું ભાષણના કાળમાં,
એ ભાવ ભાષણ.